ભક્તો, આપણે સવારમાં સારંગપુરનું 12મું વચનામૃત એને સમજવા માટે પ્રયાસ કર્યો, તો અત્યારે 13મું વચનામૃત સમજીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જેવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની અવસરીએ બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે, તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જેને પોતાના જીવાત્માને વિશે નિશ્ચય થયો હોય તે તો કોઈ રીતે ટળે નહીં, અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે. તો શ્રીજ મહારાજ બોલ્યા, શાસ્ત્રને વિશે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કરતાપણું, અકર્તાપણું એવી રીતે અનંત જાતની વાત છે. માટે એવું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો? એ પ્રશ્નનો ઉત્તર કરો. સર્વે મુનિ બોલ્યા, શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી, માટે હે મહારાજ, એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે? શ્રીજ મહારાજ બોલ્યા, જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે, કારણ કે શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કયા હોય અને સંતના પણ કયા હોય, માટે શાસ્ત્રે કરી નિશ્ચય થાય તે જ અચળ રહે છે. અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે, અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે, અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ, તેમને વિશે પણ માં, બેન, દીકરી અને સ્ત્રી, તેની વ્યક્તિરૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે તેનું કારણ પણ શાસ્ત્ર જ છે. કેમ જે શાસ્ત્રમાંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી છે તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી, એ તો કેવળ મનમુખી છે અને નાસ્તિક છે. અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહીં, કારણ કે શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનના ચરિત્ર છે. માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બહાર હોય જ નહીં. માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનું નિશ્ચય અચળ થાય છે, અને કલ્યાણ પણ તેનું જ થાય છે, અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહીં. સારંગપુરનું 13મું વચનામૃત ભગવાનના સ્વરૂપને સમજવાનું વચનામૃત છે. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન કર્યો, બહુ સરસ પ્રશ્ન કર્યો છે, કે આમ બહુ વ્યાપક દ્રષ્ટિ ફેરવી તો ઘણી જગ્યાએ એવું દેખાય છે કે જીવને પ્રથમ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હતો પછી ટળી ગયો, તો એમ કેમ થતું હશે, એમ કેમ થયું હશે? ક્યારેક જોવા નથી મળતું, પહેલાં હરિભગત હોય ને પછી મટી જાય વગેરે વગેરે પરિણામ ઘણી જગ્યાએ જોવા મળે છે, એનું કારણ શું? ત્યારે મહારાજ જવાબ આપે, પહેલાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી જવાબ આપ્યો. મહારાજને કહે અને મુક્તાનંદ સ્વામીને કહે કે જો જીવમાં નિશ્ચય હોય તો ટળત નહીં, પણ એ શાસ્ત્રના માધ્યમથી નિશ્ચય કર્યો હતો એટલે ભગવાને એવું કંઈક ચરિત્ર કર્યું કે શાસ્ત્ર મળતું ન આવ્યું એટલે ટળી ગયો. ત્યારે મહારાજ વચ્ચે બોલ્યા, સ્વામી તમારી કંઈક સમજણમાં ભૂલ થતી એવું લાગે છે, શાસ્ત્રના માધ્યમથી તમે એમ કહો છો નિશ્ચય થઈને ટળી જાય, કેમ શક્ય બને? કારણ કે ભગવાનનું કોઈ એવું ચરિત્ર નથી કે જે શાસ્ત્રની બહાર હોય. એમ મૂળ તો જીવને ભગવાનના સ્વરૂપમાં નિશ્ચય થાય ને ટળી જાય એની પાછળ તમારો કહેવાનો હાર્દ તો એવો છે ને કે ભગવાન માનુષિક ચરિત્ર કરે ને શાસ્ત્રમાં લખ્યું વાંચે ને ટળી જાય. પણ ભગવાન મનુચરિત્ર કરે એવું તો શાસ્ત્રમાં અગાઉથી જણાવી દીધું હોય છે. ભગવાન પ્રગટ સ્વરૂપે બિરાજતો હોય અને મનુષ્યચરિત્ર કરે અને ટળી જાય એવું પણ શાસ્ત્રમાં તો લખેલું જ હોય છે. શાસ્ત્રમાં ભગવાનને બધી સામર્થ્ય લખેલી હોય છે, સમર્થપણું, અસમર્થપણું, ક્યારેક રડે, ક્યારેક હસે, ક્યારે કોઈની સાથે રીસ કરે, ક્યારે કોઈને વાલથી બોલાવે વગેરે વગેરે તમામ ચરિત્રો શાસ્ત્રમાં તો છે જ. એમ પછી તો સ્વયં પ્રકાશાનંદ સ્વામી પણ ઉત્તર આપી ગયા નહીં. જોકે ભક્તો, આ વચનામૃત બહુ ઊંડાણવાળું છે. આમાં મહારાજ એવું સ્પષ્ટ કહે છે કે શાસ્ત્ર દ્વારા નિશ્ચય થયો હોય તો ટળે નહીં એમ, અને મહારાજના શબ્દો ક્યાંક ક્યાંક મધ્યને 31મા વચનામૃતમાં મહારાજ કે શાસ્ત્રની વાત સાંભળીને જીવનો ઠેરાવ એકરખો રહેતો નથી. બરાબર, નક્કી કર્યું હોય છે કે આ પુરુષોત્તમ નારાયણ છે, પણ શાસ્ત્રની વાત સાંભળે છે ત્યારે એને એવો નિશ્ચય રહેતો નથી, અંટળી જાય છે. અહીંયા મહારાજ પાસે એવું કહે છે કે શાસ્ત્ર દ્વારા નિશ્ચય થયો ટળે નહીં. એક બાજુ એના એ જ એમ કહે છે મધ્યને 31મા કે શાસ્ત્રના માધ્યમથી જીવનો ઠેરાવ હરખો નથી રહેતો. એટલે બે વસ્તુ આમ આમને સામને આવીને ઉભી રહી છે. પણ મહારાજ પાસે જે બોલ્યા એ બધી જ વાત સાચી હોય, આ સાચી હોય ને તે સાચી હોય. અને સ્વયં પ્રકાશ આનંદ સ્વામી જે બોલ્યા કે જીવમાં નિશ્ચય થયો હોય તો એ ટળે નહીં, તો મહારાજ પણ એમ કે ઇન્દ્રિયો અને અંતસ્કરણ, ઇન્દ્રિયો દ્વારા નિશ્ચય થયો એ પણ ટળવાની શક્યતાઓ છે, અંતઃકરણમાં નિશ્ચય થયો એ પણ ટળવાની શક્યતા, જીવમાં જયારે બેસી જાય ત્યારે એ નિશ્ચય ટળે નહીં. સિજમારના પણ શબ્દો છે. એટલે આમને સામને પ્રશ્નો આમ જડી બોલાવે છે, પણ એની મધ્યે બધા શબ્દ સાચાની સાથે મહારાજ જે બોલ્યા એ પણ સાચું હોય અને શાસ્ત્રે જે લખ્યું એ પણ સાચું હોય. એટલે અહીંયા પહેલા અહીંયા આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી જે પ્રશ્ન છે એટલો છે કે ભગવાનના સ્વપ્નો નિશ્ચય થાય છે અને પાછો ટળી જાય છે એનું શું કારણ. એટલે સ્વામી જે પૂછી રહ્યા છે એ પ્રશ્ન બહુ વિચારી તેવું લાગે છે કે ભગવાન પણાની હા પડે એટલો સ્વામીનો પ્રશ્ન છે. એકવાર ભગવાન માને છે ને પાછો માનતો મટી જાય છે એનું શું કારણ છે, એટલો સ્વામી પૂછતા એવું આમ સ્પષ્ટ દેખાય છે. એકવાર ભગવાન માન્યા ને પાછા ભગવાન માનતો બંધ થઈ ગયો એનું શું કારણ છે. પણ આ વચનામૃતમાં સર્વોપરીતા સુધી મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન એવું દેખાતું નથી. જ્યારે મહારાજ મધ્યના 31મા કહે છે કે એકવાર અનેક શાસ્ત્ર જયારે સાંભળે છે ત્યારે જીવની મતિ એકરખી રહેતી નથી, બાકી અમે તો અનેક ફેરી વાત કરી છે. ત્યાં જે મહારાજ વાત કરી રહ્યા છે એ મહારાજ સર્વોપરીપણા સુધીની વાત કરતા એવું સ્પષ્ટ દેખાય. મહારાજ કહે કે શાસ્ત્ર માત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કીધા છે, અને તેવી તેવી જયારે વાત સાંભળે છે જીવ ત્યારે એકરખું રહેતું નથી. અહીંયા નિશ્ચયની જે વાત છે એ આ ભગવાન છે કેમ એ શાસ્ત્રના માધ્યમથી નિર્ણય થાય છે. કારણ કે શાસ્ત્રમાં મહારાજ કે શાસ્ત્ર માત્રમાં લક્ષણ લખેલા હોય છે ભગવાનના અને સંતના, તો શાસ્ત્ર માત્રમાં જે લક્ષણ લખેલા હોય છે તે ભગવાન પણ ભગ ગુણ જેની અંદર રહેલા છે એવા જે પરમેશ્વર એના શાસ્ત્ર માત્રની અંદર લક્ષણ લખેલા હોય છે. બાકી ભગવાનનું સર્વોપરીપણું તો નિષ્કળાન સમી કે શાસ્ત્રમાં ક્યાંક હોય અને ક્યાંક નોય હોય કે એમ સ્વામીના શબ્દો છે. શાસ્ત્રમાં ક્યાંક લખેલી વાતો હોય ને ક્યાંક ન પણ હોય. એટલે આ વચનામૃત એ સ્પષ્ટ કરે છે કે ભગવાન પણ જીવને થઈ અને ટળી જાય છે એની પાછળ એને શાસ્ત્રના માધ્યમથી નક્કી નથી કર્યું, પરંતુ કોઈ કે વાત એને કરી કે આ ભગવાન છે અને કાંઈ ચમત્કારની વાત કરી અને ચમત્કારની વાત કરી અને એવો ચમત્કાર પોતાને જીવનમાં જોયો એટલે હા પડી ગઈ. સ્વામી જે જીવમાં કહે છે શબ્દ વાપરે છે ત્યાં સ્વામીનો કહેવાનો મતલબ પણ મહારાજ ઉત્તર કરે ત્યારે એવું દેખાય છે કે એને મનથી નક્કી કરી નાખ્યું ભગવાન છે પછી ફરે નહીં. સ્વામીનો કહેવાનો અર્થ પણ એવો છે, પણ મહારાજ એમ કહે છે કે ના, મને કરી નિશ્ચય કર્યાનો કઈ મેળ નહીં. માનો કોઈ ચમત્કારની વાત કરી અને પોતે ઠેરાવ કરીને ત્યાં ગયો અને એવો ચમત્કાર દેખાણો એટલે આ પાડી ગયો આ ભગવાન છે, પણ શાસ્ત્રમાં લક્ષણ મેળવા નથી, એને શાસ્ત્ર માધ્યમથી નિશ્ચય કર્યો નથી. એટલે મનથી કરેલો નિશ્ચય એ ફગવાની પૂર્ણ શક્યતાઓ છે, કારણ કે મન ક્યાં હા પડાવી દે એનું નક્કી નથી, નિર્ધાર નથી. ભગવાન પણ હોય ને હા પડાવી દે, ક્યારેક ન હોય ને પણ હા પડાવી દે, કારણ કે એને નક્કી તો નિર્ણય તો મનથી કર્યો છે, કાંઈક એને જોયું એવું અને નિશ્ચય થયો, પણ શાસ્ત્રમાં પાછું એવું મળતું આવે નહીં, કારણ કે મનથી નિર્ણય ઠેરાવ કર્યો હતો એટલે તે વખતે એનો પાછો એ જ નિશ્ચય એ જે ઠેરાવ એ ફરી જાય છે. બાકી જીવમાં નિશ્ચય થાય તો કદી ન ફરે. તમે જુઓ બુવા ગામના કાનદાસ પટેલ, બુવા ગામના કાનદાસ પટેલને મહારાજના સ્વરૂપનો નિશ્ચય નિર્વિકલ્પાનંદ સ્વામી કરાયો હતો, અને પછી ગોપાળાનંદ સ્વામી જેવા મોટા મોટા સદગુરુનો જોગ થઈ ગયો અને હા પડી ગઈ, જીવ સુધી હા પડી ગઈ, સંપૂર્ણ હા પડી ગઈ. અને પછી નિશ્ચય કરાવનારા નિર્વિકલ્પાનંદ સ્વામી તોડાવાઈ ગયા અને કે કાનદાસ પટેલ તમે ભૂલા પડ્યો ને હું ભૂલો પડ્યો, આપણે જેને ભગવાન માનતા તેમાં કાંઈક ફેર લાગે છે. અને કાનદાસ પટેલો ધોકો હાથમાં લીધો વહેતો થા ને તે તારો તોલો તોડી નાખે કે જે દાડે તારે નિશ્ચય કરાવો હતો તે દાડે એમ કહેતો હતો કે સ્વામિનારાયણ ભગવાન ન હોય તો બ્રહ્માંડ ભાંગે અને જે પાપ લાગે મારે શિરન. આજ તને કાંક વાંધો આવ્યો હશે, તારે મનગમતું કાંક નહીં થયું એટલે તને નિશ્ચય ટળ્યો અને મને ટળાવ આવ્યો, પણ હવે મારો ટળ્યો નહીં ટળે કારણ કે મોટા મોટા સદગુરુના માધ્યમથી નિશ્ચયની હા પડી ગઈ. અને ભક્તો બહુ તમે સ્પષ્ટ જુઓ તો શાસ્ત્રમાં બધી જ વાત લખેલી હોવા છતાંય પણ જીવને જલ્દી સમજાતી નથી. મહારાજ કે જો નાસ્તિકના હાથમાં શાસ્ત્ર જાય, ગોપાલ સ્વામી વાતમ પણ લખ્યું, જો નાસ્તિકના હાથમાં શાસ્ત્ર જાય તો શ્રીમદ ભાગવત જેવું સાકાર પરમાત્માનું પ્રતિપાદન કરનારું શાસ્ત્ર એમાંથી પણ ભગવાનને નિરાકાર. અને આ વચનામૃત ગ્રંથ, આ વચનામૃત ગ્રંથ એટલે મહારાજની પરાવાણી, પરાવાણી આટલું જ નહીં પરંતુ મહારાજે તોડી તોડીને પોતાનો સ્વરૂપ નિશ્ચય જીવને પાયો છે. પરંતુ તેમ છતાંય વચનામૃત વાંચીને અનેક લોકો ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી નથી સમજી શકતા. શાસ્ત્ર જ છે ને, એટલા માટે મહારાજને મધ્યના 13માં કહેવું પડ્યું કે શાસ્ત્રમાં તો બધી જ વાત લખેલી હોય પરંતુ આ પૃથ્વી પર જ્યારે સત્પુરુષો પ્રગટ થાય, ભગવાનના ખરેખર સંતો અને ભક્તો આ ભૂમંડળ ઉપર જ્યારે આવે ત્યારે એના માધ્યમથી જ જીવ ભગવાનને ઓળખી શકે, નહીં તો ભગવાન ઓળખાય નહીં. સંપ્રદાયનો ઇતિહાસ અનેક જોવા મળે. વિચારો તમે, ભાઈ રામદાસજી, હવે રામાનંદ સ્વામીના દીક્ષિત, રામાનંદ સ્વામીના જૂનામાં જૂના શિષ્ય, ભગવાનની સાથે રહેતા હતા પરંતુ તેમ છતાંય મહારાજનું સ્વરૂપ સર્વોપરી સમજવામાં ફેર રહી ગયેલો. બોલો, બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા અને પછી અગત્યથી પર્વતભાઈ આવ્યા, મહારાજને વિનંતી કરી, કૃપાનાથ તમે અમારા અગતરાયમાં મોટા મોટા સંતોને મોકલો તો સત્સંગ બહુ થાય. અને મહારાજ આમ મહિનો દાડો રોકાય, આમ મહિનો રોકાયો. અને જૂના જૂના હરિભક્તો કે અમારા ગામમાં સંતો હતા ત્યારે 15-15 દાડા ને 20-20 દાડા મહિનો મહિનો રોકાતા, અને પરિણામે દેખાતું હતું. કારણ કે સંતોના સમાગમ વિના જીવને ભગવાન ઓળખાવા કઠણ છે. આજે મોટા મોટા ઘસારો સત્સંગમાં ત્યાં જ આવ્યો છે. સંતોના ગામડાનું જે વિચરણ એ ઓછું થઈ ગયું. જોકે તે દાડે ને આ જ દાડે એ બે આખી આખી પદ્ધતિ બદલાઈ ગઈ. પહેલાં કેવું હતું ખબર તમને? પહેલાં એવું હતું કે સંતોને 25 ગામ કે 50 ગામ નક્કી હોય કે તમારા 25 ગામ કે 50 ગામ વર્ષમાં ફરવાના, અને 8 મહિના ફરી જાત ફરવાનો હોય. 25 ગામ ભાગમાં આવ્યો હોય, હવે 8 મહિના ફરી જાત ફરવાનો હોય 12 મહિનામાંથી, તે 8 મહિનાના દિવસ કેટલા થાય? 8 × 3 = 240 દિવસ થાય. હવે 25 ગામમાં 240 દિવસ કાઢવાના, તે 10 દિવસ તો એને સહેજે ભાગમાં આવે એક એક ગામને. જ્યારે આજ પરિસ્થિતિ કેવી થઈ કે સંતોના ધીમે ધીમે આહિસ્તા આહિસ્તા સંસ્થા ઊભી થતા મંડળો ગામડે ફરતા બંધ થઈ ગયા. સંતો હારા સંતો ફરતા હોય પણ એને આખો દેશ સંભાળવાનો રહ્યો, હવે આખો સંપ્રદાય સંભાળવાનો, એક દી આયે તે એક દી ક્યાં એક દી ક્યાં, એટલે ભાગમાં ઓછું આવે, જેને કારણે ભક્તો સત્સંગને થોડી ઓટ લાગી. બાકી 15-15 દાડા મહિનો મહિનો રોકાય. પર્વતભાઈ કે મહારાજ 1 મહિનો સંતો રોકવા, અને મહારાજ એ વખતે 30-40 સંતોને મોકલ્યા. એમાં ભાઈ રામદાસજી, મુક્તાનંદ સ્વામી, માંગણી જ મોટી હતી ને. કેવી માંગણી હતી? મહારાજ મોટા મોટા સાધુને અમારા ગામમાં ફરવા મોકલો. ભાઈ રામદાસજી, સુખાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પણ હારે ગોપાળાનંદ સ્વામી પણ મોકલ્યા. આટલું જ નહીં પણ સ્વામીને તે દાડે દીક્ષા લીધીને 1 જ દાડો થયેલો સાધુ થયા. અને મહારાજે આજ્ઞા કરી, અમે આ 30-40 સંતો મોકલીએ છીએ પણ આ બધામાં મોટેરા ગોપાળાનંદ સ્વામીને કરીને મોકલીશ, કે ગોપાળાનંદ સ્વામી વાતો કરશે ને બાકીને બધા સાંભળ્યો અને સમાસ ખૂબ થાય. કે હવે 1 જ દાડાના સાધુને એને મોટેરા કરીને મોકલે, જરાક તો થાય ને કાક. જેમ ભગવાન ઓળખવા કઠિન છે એમ સાધુ ઓળખવા પણ કઠિન છે, એમ ગુણાતીતાન સ્વામી વાત લખી. સ્વામી કે જબરી ઘાટી છે, પુરુષોત્તમ ઓળખવા એ ઘાટી છે, એમ સાધુ ઓળખવા એ પણ ઘાટી છે. 1 જ દાડો થયેલો, અને મહારાજ પાછા રામ ભાઈ રામદાસજી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા જબરા સંતો, એના કરતા મોટેરા ગોપાળાનંદ સ્વામી કે એ વાતો કરશે ને તેમ બધા જાઓ. એટલે બધા તૈયાર થયા ત્યારે ભાઈ રામદાસજી મહારાજને જેને કહ્યું કે મહારાજ બીજી બધી વાત તો બરાબર છે પણ આ ગોપાળાનંદ સ્વામી હજી તો કાલે જ દીક્ષા લીધી છે, મુક્તાનંદ સ્વામીને મોટેરા કરો, સુખાનંદ સ્વામીને મોટેરા કરો, આત્માનંદ સ્વામી મોટેરા કરો તો વાંધો નહીં, પણ આ મહારાજ કે બધું બરાબર કર્યું તમે જાઓ કે. અને પછી મહારાજ બોલ્યા પછી તો પતી ગયું. અને પાછું મહારાજ પ્રત્યે ભગવાનપણાનો ભાવ તો હતો. અને ભક્તો જેમની મહત્તા જીવને જ્યારે સમજાય છે ત્યારે એની આજ્ઞા મેં આગો પાછો કોઈ ફરક તો નથી. તમે જુઓ મુક્તાનંદ સ્વામી મહારાજને જ્યારે ગાદી બેસાડવા માટે રામાનંદ સ્વામી તૈયાર થયા ત્યારે એક શબ્દ બોલ્યા નહીં. ભલે એને ભગવાનપણાને આ નહોતી પડી, પણ આ ભગવાન આ નીલકંઠ આ સહજાનંદ સ્વામી એ સામાન્ય નથી એટલી મહત્તા સમજાણી હતી, તોય પણ સ્વામી એક શબ્દ નો ઉચ્ચાર્યો, કારણ કે મહિમા સમજાણો હતો. કોનો? મહારાજનો સમજાણો હતો, અને એથી અધિકો ગુરુ રામાનંદ સ્વામીનો સમજાણો હતો. મને કહેનાર કોણ છે? મારા ગુરુદેવે મને આજ્ઞા કરી છે કે તમે આજ પછી આની આજ્ઞામાં રહેજો. ઈ કોણ છે મારે જોવાનું નથી, એમ એને કીધું છે માટે મારે કરવું એમ. એમ આજ ભાઈ રામદાસજી પણ મહારાજનો મહિમા સમજે છે ભગવાનપણાનો, માટે નક્કી કરી નાખ્યું સારું મહારાજ કહે છે માટે આપણે કરવું એમ. અને પછી આખો સંઘ ઈ અગત્યરાય ગયો, અને અગત્યરાયની અંદર ગયા પછી ગોપાળાનંદ સ્વામી વાતો કરે, બાકી બધા કથા વાર્તા સાંભળે. બે ચાર દાડા સુધી તો આજ્ઞા ઉપર સ્વામી થોડીક વાતો કરી, અને પછી ધીમે 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 કરતા ઉપાસના ઉપર મેડાટન મારવા. અને તમે ભક્તો તપાસશો ને તો એક ગોપાળાનંદ સ્વામી અને બીજા ગુણાતીતાનંદ સ્વામી એ બંને મહાપુરુષોએ જેટલો ઉપાસના ઉપર ટન માર્યો છે એટલો કોઈ માર્યો નથી. અને એ બે મહાપુરુષને અવલંબન કરીને આજ સુધી આટલા બધા વિષમ વાતાવરણની અંદર પણ સર્વોપરી ઉપાસના જળવાઈ રહી છે. આહિસ્તા આહિસ્તા ઉપાસના ઉપર ટન માર્યો અને સ્વામી ઉપાસનાની જોરદાર વાતો કરવા માંડ્યા. એવી વાતો કરી ભાઈ રામદાસજી મળ્યા, આપણે ભગવાન માનતા જ પણ સર્વોપરી નહોતા માનતા, સર્વોપરી પણ એને મળ્યા પડવા. અને પંદરેક દાડા થયા, અને એક દાડો ગોપાળાનંદ સ્વામી પૂજા કરતા હતા, ભાઈ રામદાસજી મોટેરા સંત તેમ છતાંય પૂજામાં જઈને દંડોટ મળ્યા કરવા. ગોપાળાનંદ સ્વામી ઉભા થઈ ગયા અને એમ કે હા હા સ્વામી આ શું કરો છો, આ તમે મોટેરા સંત આ ઉલટી ગંગા કાં વહી? ત્યારે ભાઈ રામદાસજી ગે સ્વામી ઉલટી ગંગા નથી વહી, અત્યાર સુધી જ ઉલટી વહેતી, આજ હવળી વહી કે. સ્વામી હારું થયું કે તમને મહારાજે મોટેરા કરીને મોકલ્યા અને તમે વાતો કરી જેથી કરીને મને વાત સમજાણી. બાકી સ્વામી રામાનંદ સ્વામીનો મુંડેલો હતો, પરંતુ તમે જો હારે ન આવ્યો હોત ને તો કાચે ને કાચો મરી જાત. સ્વામી મહારાજની ઓળખી ન શકત, મહારાજને હારે રહ્યા પછી પણ મહારાજ ઓળખાત નહીં, સ્વામી તમે ઓળખાવ્યા, જેથી કરીને આ પડી મહારાજ એ સર્વોપરી ભગવાન છે. એટલે મહારાજ મધ્યના તેરમાં કે શાસ્ત્રમાં તો વાત લખેલી હોય પરંતુ સમજવી મહાગહન છે. એટલે શાસ્ત્રના માધ્યમથી જીવાત્મા પરમાત્મા છે એટલે આ પાડી શકે, બાકી શાસ્ત્રના માધ્યમથી પણ એ સર્વોપરી છે એને આ પાડવી, એને માટે તે શાસ્ત્રને કોઈ સમજાવનારા જોઈએ તો જ હા પડે, ને તો સમજાય વિના તો સર્વોપરી પણ એની હા ન પડે. એટલે આ વચનામૃત એ ત્યાં સુધી બતાવે છે કે શાસ્ત્ર જીવાત્માને ભગવાન પણ એને હા પડાવે. અને તમે જોજો બહુ શાસ્ત્ર વાંચતો છે ને વ્યક્તિ આસ્તિક હશે, તમે જોજો શાસ્ત્ર વાંચનારો આસ્તિક હશે, પણ અનેક શાસ્ત્ર વાંચનારાને પણ સર્વોપરી ઉપાસના છે કેમ એ વાતમાં જરાક વિચાર માગી લેશે. અને તમે જુઓ બહુ શાસ્ત્ર વાંચીને તો બહારની વાત તમે જવા દો, પણ સંપ્રદાયમાં મોટા મોટા વિદ્વાનો જેટલા જેટલા કહેવાય છે એ તમામની ઉપાસનામાં તમે જરાક આમ સ્પર્શ કરશો તો તમને એમ લાગશે કે એને ભગવાન પણ એને હા પડે છે, પણ સર્વોપરીપણા સુધી એનો હાથ જ આંબતો નથી. મોટા વિદ્વાન છે, શાસ્ત્ર તો વાંચ્યા જશે ને? કોજી શાસ્ત્ર વાંચ્યા વિના વિદ્વાન થઈ ગયા છે? વિદ્વાન થયા, શાસ્ત્ર વાંચ્યા, પરંતુ શાસ્ત્ર ત્યાં સુધી જ પહોંચી શકે. ક્યાં સુધી? ભગવાનનો નિશ્ચય કરાવી શકે. ગોપીનાથ પુરાણી જુનાગઢ દેશમાં બહુ સમર્થ સાધુ થઈ ગયા. એના ગુરુ નામ ધર્મ સ્વરૂપદાસ સ્વામી હતું. ધર્મ સ્વરૂપદાસ સ્વામી બિચારા અભણ સાધુ હતા, ગોપીનાથ પુરાણી એટલે બહુ ભણીને વિદ્વાન થયા. તે દાડે બહુ મોટા વિદ્વાન હોય તો પુરાણીની ડિગ્રી અપાતી. ગોપીનાથ પુરાણી બહુ મોટા ભણીને વિદ્વાન સાધુ થયા, પણ ભણીને જ્યારે જુનાગઢ પાછા આવ્યા અને જુનાગઢની અંદર એને જોયું કે ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો વચનામૃત વિશેષ કરીને બે ગ્રંથો વંચાય, ભણ્યા બહુ ને એટલે શાસ્ત્ર વાંચ્યા બહુ, તે શાસ્ત્ર બતાવતો હોય પણ જીવને સીધે સીધું શાસ્ત્ર સમજાય નહીં, એટલે જ્યારે પણ સ્વામીની વાતો વંચાવવાની શરૂઆત થાય એટલે તરત વિરોધ કરે, અને એના ગુરુની કે જ્યારે હોય ત્યારે આને હું વાંચ વાંચ કરો છો કે. અને ધર્મસ્વરૂપદાસ સ્વામી થોડા સરળ પ્રકૃતિના બિચારા હતા, એટલે પછી ગોપીનાથ પુરાણ ત્યાં સુધી ન વાંચે, પણ એ ન હોય ત્યારે વાંચ્યા વિના રહેવાય નહીં. અને ભગવાનનો સર્વોપરિપણાનો કેફ એવો છે ભક્તો, એકવાર જીવમાં ઉતરે ને પછી એ કીધા વિના અને સાંભળ્યા વિના જીવ રહી ન શકે. જેમ વિષયાધીન વ્યક્તિ વિષય વિના જીવી ન શકે, એમ જેને ભગવાનનો સર્વોપરિપણ નિશ્ચયની હા પડી ગયો હોય એ વાત કીધા વિના સાંભળ્યા વિના રહી ન શકે, અને જો રહી શકે તો એના નિશ્ચયમાં ફેર હોય શકે, એ નિશ્ચય પૂર્ણ ન રહી ન શકે. એમ વાત પ્રસિદ્ધ છે ને, અમદાવાદનો સભા મંડપ જયારે બંધાણો, અને સભા મંડપની અંદર બધા સંતોના પ્રવચન શરૂ થયા, બંને આચાર્ય મહારાજ બેઠા હતા, અને સ્વામીના હાથમાં જયારે પ્રવચન આવ્યું ત્યારે માઇક તો કદાચ નહીં હોય, પણ સ્વામી થોડી વાર ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતો કરી પછી મોડું મારીને ઉપાસના ઉપર સ્વામી ગયા, અને જોરદાર જયારે વાતો કરવા માંડ્યા કેટલાકને પથ ન પડી, અને પથ ન પડી ત્યારે આચાર્ય મહારાજની પાસે જઈને કહે કે સ્વામીને કોને કે જરાક શાસ્ત્ર મળતી વાત કરે. અને મહારાજશ્રી બધું જાણતા હતા કે સ્વામીની શું ઉપાસના છે અને ભગવાન સ્વામિનારાયણ કેવા છે, પણ આ બધાને સમજાય એટલા માટે કે વાંધો નહીં કે શું કે. અને સભા જયારે શરૂ થાય ત્યારે વાત કરી કે સ્વામી તમે જરાક આ બધા સાધુની ફરિયાદ છે કે શાસ્ત્ર મળતી આવી વાત કરો તો સારું એમ. એ વખતે સ્વરૂપાનંદ સ્વામી ઉભા થઈ ગયા, અને સ્વરૂપાનંદ સ્વામી ઉભા થઈ અને બધા સાધુને સંબોધતા એમ કે બેટે કે બાપ, હિન્દુસ્તાનનો સ્પેશિયલ શબ્દ બેટે કે બાપ, શું શાસ્ત્ર મળતે એવી વાત કરવાની છે. બધા સાધુ કે આ સ્વામી ક્યારની વાતો એવી કરે, મારા સર્વોપરી છે ને મોટી મોટી વાતો કરે છે, તો શાસ્ત્ર મળતી વાત કરે તો જરાક સમાસ થાય એમ. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે બેટે કે બાપ, શાસ્ત્રમાં તો વાત હોય ને ક્યાંય નોય હોય કે. ત્યારે બધા સંતો કે તો પછી મહારાજા એવી વાતો નથી કરી કે, અને સ્વામી કેમ વાતો કરે છે. અને ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે બેટે કે બાપ, ભગવાન સ્વામિનારાયણને તેરા મેં રહેકર ક્યા બાત કી થી, તેરા ગામ છે ભુજમાં, છ મહિના સુધી મહારાજે સંતો ભક્તોને ભેગા રાખેલા, સર્વોપરી વાતો કરેલી, તેરે મેં રહેકર સ્વામિનારાયણને ક્યા બાત કી થી. અને એ વખતે ઓલા બધા સાધુ કે બેટે કે બાપ, એ વખતે તેવું પ્રકરણ હતું સર્વોપરી વાતો કરી, અને સ્વામી લાલ થઈ ગયા. બેટે કે બાપ આજ્ઞા કા પ્રકરણ હોતા, ઉપાસના કા નહીં, આજ્ઞાનું પ્રકરણ હોય, પાંચ દાડા આમ કરું પાંચ દાડા આમ કરું, ઉપાસનાનું પ્રકરણ ન હોય એમ. અને પછી મહારાજશ્રી રાજી થઈ ગયા, અને સ્વામીને કહે સ્વામી તમતાર તમારે આવી જ વાતો કરવી, કોઈને હા પડે તોય ભલે અને ન પડે તોય ભલે, સ્વામી આવી વાતો કર્યા વિના જીવના હૃદય સુધી આ ભગવાન પહોંચશે નહીં એમ. એટલે કીધા વિના રહી જ ન હગે, હું તમને એ કહેતો હતો, એક વાર હા પડી જાય કીધા વિના રહી ન હગે, એનાથી કહેવાય જાય. તો કલ્પના કરો, ભાઈ રામદાસજી જેવા સમર્થ સાધુ મહારાજને હારે રહેતા તો હા ન પડી, સ્વામીની વાતો જયારે સાંભળી ત્યારે હા પડી ગઈ કે મહારાજ સર્વોપરી ભગવાન છે. એટલે કીધું કે શાસ્ત્રમાં તો બધું જ લખેલું હોય, પરંતુ કોઈને વાત સમજાય અથવા તો ન પણ સમજાય, મોટા મોટા વિદ્વાન ન સમજાય. બોલો, ગોપીનાથ પુરાણી જબરા વિદ્વાન હતા, જબરા વિદ્વાન, પણ સ્વામીની વાતોની હા નહોતી પડતી. પછી ઘટના એવી ઘટી, ધર્મસ્વરૂપદાસ સ્વામી સ્વામી હોય ત્યાં સુધી કથા ન કરે એની, અને પછી ક્યારેક કોઈ ન હોય ત્યારે વાતો વાંચતા, એમાં ગોપીનાથ પુરાણ આવી જાય, એક દાડો એના હાથમાંથી વાતો લઈને માળિયા પર મૂકી દીધી. ધર્મસ્વરૂપદાસ સ્વામીને મનમાં દુઃખ થયું, પણ સરળ સાધુ એટલે કઈ બોલ્યા નહીં, પણ વળી થોડા દાડા થયા અને બહાર ગયા એટલે વાતો વાંચતા હતા, વાતો વાંચતા હતા, વળી આવ્યા એટલે હાથમાંથી વાતો લઈ થોડાક વધ્યા, જયારે હોય ત્યારે એકનો એક વાંચી રાખો, કેટલી વાર તમને ના પાડી તોય. ધર્મસ્વરૂપદાસ સ્વામી કઈ ન બોલ્યા, વાતો લઈ લીધી અને માળિયા પર મૂકી દીધી. પણ રાત્રે બધા સુઈ ગયા ને ત્યારે એના મનમાં એમ સંકલ્પ થયો કે આટલું બધું હું ના પાડું છું ને તો યાર રહેતા નથી, રહી શકતા નથી, અને તોય વાતો ખોલી ખોલીને વાંચે છે, હું ન હોઉં મારી ગેરહાજરીમાં ત્યાંમાં હું લખ્યું છે કે, માટે લાય હું પણ વાંચું. આમ નિર્ધાર કરી અને રાત્રે પોતે જરાક દીવો કરી અને એને અજવાળ અજવાળ વાતો વાંચતા હતા. એમાં વાતો વાંચતા વાંચતા મોડી રાત્રે ઊંઘ આવી ગઈ અને વાતો એમને છાતી ઉપર રહી ગઈ અને નિદ્રાધીન જ્યારે થઈ ગયા, મધ્યરાત્રિ થઈ એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ અને સ્વામી બાલ મુકુંદાસ સ્વામી ત્રણેય દર્શન આપ્યા સ્વપ્નમાં, અને કીધું અરે સાધુરામ, ધર્મ સ્વરૂપ દાસ સ્વામી જેવા મહાબ્રહ્મનિષ્ઠ સદગુરુ તને ગુરુ તરીકે મળ્યા છે, એને મહેમાન નથી ઓળખતા, અને કાલ હવાના તમે ભણીને આવ્યા તે શું તમે ભણ્યા એમ? તમે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ જો સર્વોપરી સમજતા નથી અને સમજાવી પણ શકતા નથી અને કોઈ સમજે નહીં તમને પસંદ પણ નથી પડતું તો તમે શું શાસ્ત્ર ભણ્યા? માટે ધામમાં જવું હોય તો આ વાત સમજવી પડશે, ત્યારે ધામમાં આવા શિવને ધામમાં નહીં આવે. અને આટલો શબ્દ સાંભળ્યો ત્યાં આંખ ખુલી ગઈ અને મહારાજને એક કોઈ દેખાણા નહીં અને પછી હા પડી ગઈ. બીજે દાડે દંડવટ પ્રણામ કરીને માફી માગી, સ્વામી મને માફ કરજો, હું વાતને સમજી ન શક્યો. હું શાસ્ત્ર તો ઘણા બધા ભણ્યો હતો, ઘણા બધા વાંચ્યા હતા, પરંતુ શાસ્ત્રના રહસ્યને મારા વિદવત્તપણાના ગુમાને તમારી પાસે બેસીને મને કોઈ દી વાત સમજવાનો મોકો ન આપ્યો. મારા મનમાં સદૈવ એમ થતું હું તો મોટો વિદ્વાન છું અને તમે તો અભણ સાધુ, તમારી પાસે હું બેહું એમ. પણ સ્વામી આજ મને ખબર પડી કે તમે આ લોકની દ્રષ્ટિ અભણ જણાવ છો, કદાચ સંસ્કૃત આદિક તમે નહીં પૂરું જાણતા હોવ, પરંતુ તમે જે વાતને જાણો છો એ વાત હું જાણ્યો નથી. એ વાતને જાણવા માટે હવે તમારા પાસે દાસ બની જયારે વર્તીશ અને વાતને સમજીશ ને ત્યારે હા પડશે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ મધ્યના 31માં એમ કહે કે શાસ્ત્રમાં તો વિધવિધ પ્રકારની વાતો લખી હોય, જીવની બુદ્ધિ ભ્રમી જાય. મધ્યના 13માં એમ કે સત્પુરુષ વિના કદી પણ ભગવાનનું સ્વરૂપ ઓળખાય નહીં. અહીંયા પાછા એમ કે શાસ્ત્રના માધ્યમથી ભગવાનનો નિશ્ચય થાય છે. એટલે આ જે વાત છે એ ફક્ત ભગવાન પણ આ પડે એટલી જ વાત છે એમ સમજવું. બાકી સર્વોપરી જેમ છે એમ વાતો માટે તો જેને એવો નિશ્ચય થઈ ચૂકેલો હોય એવા ભગવાનના સંતો અને ભક્તોના માધ્યમ વિના વિકલ્પ જ નથી કે જીવને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય અને હા પડે, સર્વોપરી પણ હા પડે. બાકી મને કરીને ઠેરાવ કરેલો હોય એનો તો કઈ નિર્ધાર જ નહીં, એને તો ભગવાન પણની પણ હા ન પડે. એ પાંચ દી પાડ્યા, જરાક દેશકાળ આવે, તમે જુઓ આ જગતમાં ઘણા લોકો કંઠીઓ પહેરતા હશે, કાઢતા હશે અને તોડતા હશે. કાઢું તોડવું એમાં ફરક છે, પાછો નો જરાક હેટ્યો કાઢી નાખે અને જરાક વધારે થઈ ગયો તોડી હતી નાખે, એવા ઘણા બધા લોકો હશે. એ કેવી રીતે કરતા હશે, એનું એવું કેમ કારણ બનતું હશે? તો એને શાસ્ત્રનું જ્ઞાન નથી, એવા કોઈ ભગવાનના એકાંતિક સંત કે ભક્તનું સેવન પણ કર્યું નથી, પરંતુ વોરે વોરે એને કંઠી પહેરી છે, સત્સંગ સ્વીકાર્યો છે, તિલક ચાંદલો શરૂ કર્યો છે, પણ શાસ્ત્રના માધ્યમથી કે કોઈ પણ મહાપુરુષોના માધ્યમથી એને ભગવાન પણનો નિશ્ચય તો સર્વોપરિ નિશ્ચય, બેમાંથી એક ઉતર્યું નથી. એને ભગવાન જયારે એવું કઈક ચરિત્ર કરે, ભગવાન એવું કઈક ચરિત્ર કરે, અથવા તો જીવનમાં એવો દેશકાળ ક્યારેક વ્યાપે. દેશકાળ પણ ત્રણ પ્રકારના હોય છે. એક તો બહારનો દેશકાળ, ઉપરનો બહારનો દેશકાળ, બીજો સત્સંગનો દેશકાળ અને ત્રીજો પોતાનો દેશકાળ. આ ત્રણ દેશકાળમાં જીવનને ઠેરાવ હરખો રહે નહીં. અત્યારે વર્તમાન કાળમાં ચાલી રહ્યો ને એ સત્સંગનો દેશકાળ છે. એવા દેશકાળમાં તે ઘણાને એમ થતું છે કે આના કરતા કંઠી નથી પહેરવી એમ, અથવા તો તિલક ચાંદલો નથી કરવો એમ, પૂજા કરે તિલક ચાંદલો ન કરે. હું કામ તો કે શરમ આવે છે, લોકો આમ કહે છે, એ નિશ્ચયમાં કચાશ છે. બાકી જેને હા પડી ગયો હોય એને તો પુહાય એવી પરિસ્થિતિ નિર્માણ થાય તોય પણ જાય, એ ન જાય. આ તો માનો ભગવાન દયા કરી આપ, આમ જીવને સમજાય નહીં. ઘણા તો એમ કે કપાળમાં તિલક ચાંદલો હોય પછી આમ જરાક બહાર જવું જરાક તકલીફ થાય, અમારે સગા સંબંધીને વ્યવહાર કરવો. ભલા માણા, ભગવાને તને તિલક ચાંદલો થયો મોકો આપ્યો, કપાળમાં કોઢ આપ્યો, તો શું કરત? વ્યવહાર ન કરત? હે, ઉપકાર માં મહારાજે કપાળમાં કોઢ નથી આપ્યો, માટે કરી લે એમ. પણ ન થાય એની પાછળ પણ નિશ્ચયની જ કચાશ હોય એમ. નિશ્ચયની કચાશ અને સર્વોપરીપણું તો હોય જ નહીં. જો સર્વોપરીપણું હોય તો કોઈની તાકાત નથી, એને તો પાછો ન વાળે, એના જોગમાં આવીને અનેકને ઈ માર્ગે રંગી નાખે, અનેકને રંગી નાખે. પણ જો નિશ્ચયમાં કચાશ હોય, પોતાનો મનમાંનો નિશ્ચય કર્યો હોય, કેવો નિશ્ચય કર્યો હોય, મારા એક સગા છે ને એ જ્યારથી હરિભગત થયા ત્યારથી સુખી બહુ થઈ ગયા, માટે મારે પણ મંદિરે જવું, માટે એ પૂજા કરે, માટે મારે પણ પૂજા કરે, આ બધા મનથી કરેલા નિશ્ચય કહેવાય, માટે મારે પણ પૂજા કરવી એમ. મારે એક વ્યવહાર થાય છે, એ હરિભગત થયાનો છોકરાને વિઝા નથી મળતી, બસ હરિભગત થયા તરત વિઝા મળી ગઈ, માટે મારે પણ છોકરાની વિઝા હાટું કંઠી પહેરવી. હવે ક્યાં સુધી રહે? વિઝા સુધી જો વિઝા મળે તો તૂટી જાય, વિઝા ન મળે તો તૂટી જાય, કારણ કે રહેવાની ક્યાં સુધી. એ બધા મનથી કરેલા નિશ્ચયો છે, એનો કોઈ ઠેરાવ નહીં. એને જરાક દેશકાળ જેવું આવે એટલે તરત જ તૂટી જાય. અને નિશ્ચય એની તો વાત જ રંગ જુદો હોય. એને હંમેશા સત્સંગમાં કેવી બધી દિવ્યતા હોય, એને કોઈ તોડાઈ ના શકે. સ્વામી વાતમ લખ્યું ને, એક હરિભગત કોઈક હરિભગતનો એને બહુ જ મહિમાની વાતો કરતો હોય છે, કે અમારા ભગવાન તો આવા, અમારા સાધુ તો આવા, અને અમારા સાધુ બહુ સારા, અને એની સાથે તમે જો થોડા દાડા રહો અથવા તો તમને થોડો જોગ જો થઈ જાય તો તમને પણ ભગવાન પણ એને હા પડી જાય, ને એ બહુ મોટી મહિમાની વાતો કરતો હતો. એમ એક દાડો બન્યું એવું કે હરિભગતની વાડીએ સંતો સ્નાન કરવા માટે ગયેલા, ઓલે પડખે જ વાળે, એને બોલાયો. મનમાં એમ થયું સંતો હમણાં સ્નાન પણ કરશે, અને સ્નાન કર્યા પછી વાતો કરશે, ને આ ભેગો બેઠો હશે ને વાતો સાંભળશે, એટલે નિશ્ચય આ પડી જાય. પણ નાતા નાતા કાંક ભાઈ દેહધારી હતા, એમાં કઈક વડસેડ થઈ, ઓલાને લાવ્યા તો નિશ્ચય કરાવવાટો, વડસેડ થઈ, વડસેડ આગળ વધી, અને આગળ વધતા વધતા પછી જરાક વધારે વધી ગઈ, લોટે લોટે આવી ગયા. બોલો, એ લોટે લોટે સાધુ બાંધ્યા. અને ઓલાના મનમાં ઘડી કેમ થયું એક ક્ષણ કે આ નવો છે, આને હું નિશ્ચય કરાવવા માટે લાવ્યો, ના તો મારી ગજબ થઈ. પણ હોશિયાર બહુ, અને ભગવાનના સ્વરૂપનો પૂર્ણ નિશ્ચય, એટલે નાચવા મળ્યો એમ. ઓલા લોટે લોટે બાંધે એમ ઓલો મળ્યો નાચવા. એને નાચતો જોઈ અને ઓલા પૂછેલા કા નાચે છે, તો કે આ હાથ તો તું હું બે કેટલા બળ ભાગી. કે અમારા શાસ્ત્રમાં એવું કથન છે અને અમે એવું સાંભળ્યું છે કે જ્યારે કોઈ હરિભગત ઉપર બહુ સંતો રાજી થાય ત્યારે લોટમ લીલા કરતા દર્શન થાય. કે મને જિંદગીમાં કોઈ દી દર્શન નહોતા થયા, કે અને એને નો જ કહે બીજા લોટમ લીલા દર્શન, મને કોઈ દી દર્શન નથી. તું નું બે ભાગશાળી કે જેથી કરી લોટમ લીલાના તને મને બે ને દર્શન થયા. હવે આ નિશ્ચય તૂટે હુકામ. એને શાસ્ત્રના માધ્યમથી અને સાથે સાથે એવા એકાંતિક સંતો ભક્તોના માધ્યમથી ભગવાન સ્વરૂપ ઓળખી લીધું હતું. આ લોટમ લીલા કરે એથી કરીને ભગવાનનો શું બાદ છે આમ, સમજાય? એમ આપણને પણ જો સર્વોપરીપણાને હા પડી ગયો હોય તો પેપર પોહાઈએ કહે, પણ એની સાથે આપણને શું બાદ, ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી જ છે. એમ હા પડે જો સર્વોપરીપણા નિશ્ચય હોય તો, નતર મનમાં તરત એમ થાય ને કાઢી નાખું કા તોડી નાખું. અને ઘણા કોઈ કાઢી નાખી તોડી નાખીએ છીએ, એ વાતે કરીને મને કરીને ઠેરાવ કર્યો હોય જેથી કરીને નિશ્ચય થયો હોય એનો મેળ નહીં. એટલે એ બહારનો કુસંગ, બહારના અવલંબને કરી અને ટળી જાય. એટલે બહારનો એટલે સત્સંગ, સત્સંગના આ આવા પ્રસંગે કરી અને એને નિશ્ચયમાં ફેરફાર થઈ જાય. બીજા નંબરમાં એને સત્સંગના આવા દેશકાળને કારણે જેમ ફેરફાર થાય એમ પોતાને દૈહિક દેશકાળ કારક આવી જાય. દૈહિક દેશકાળ એટલે ધંધા બિઝનેસ ભાંગી પડે, હવ માંદા થઈ જાય, અને માથે દયાણું થઈ જાય, વગેરે વગેરે થઈ જાય, ત્યારે પણ જો મને કરી નિશ્ચય કર્યો હોય તો ઠારે નહીં. મનમાં એમ થાય રોજ મંદિરે જતો તો એમ કેમ થયું, લાય હવે કંઠી મંદિરે મુક્ત આવું, કોકનો દોરો બાંધી આવો. અને થાય હો, એ હરિભગત તમને કહેતા હતા, એ કે સ્વામી હાવ હાચું નિષ્કપટ ભાવથી કહું, આવી વાત કંઈક થયેલી, એ કે મને ધંધામાં એક ફરી બહુ નુકસાની ગઈ, અને મેં એવું સાંભળ્યું કે ફલાણી જગ્યાએ એક ફકીર છે, એ દોરો કરી દે છે, અને એ દોરો કોઈ બાંધે તો જરૂર એને ધમધમ સફળતા મળે છે. એ કે હું છેક મુંબઈથી સોરઠ સુધી આવ્યો અને ફકીરની પાસે ગયો, ફકીરે દોરો કરી દીધો અને મને કીધો દોરો બાંધજો, બધું હરખું થઈ જાય, અને પછી એને મંત્ર આપ્યા, આટલા મંત્ર તમે જપજો રોજ તો તમને હરખું થઈ જાય. એટલે મેં કીધું સાંભળો, હું દોરો બાંધીશ પણ મંત્ર નહીં જપું. એટલે ફકીરે કીધું કા હું કામ નહીં જપ, તો હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, કે હું એનો મંત્ર જપું, તમારો જપીશ નહીં. ત્યારે પેલો ફકીર કે તું સ્વામિનારાયણનો પૂરો આશ્રિત ક્યાં છે, કે જો તું સ્વામિનારાયણનો આશ્રિત હોય તો મારી સુધી આવ્યો જ ન હો. કે અહીં તું આવ્યો એટલો જ કાચો છો, કે અને કે મારા રમમાં મારા હૃદયમાં એમ થયું કે આ ફકીર નથી બોલતો, આ ફકીરની અંદર રહીને મહારાજ બોલે છે એમ, કે ભલામણા તું ક્યાં પહોંચ્યો એમ. અને સ્વામી દોરો મેં એમને પાછો આપી દીધો, મારે નિજ જોતો પોહાયો દેશકાળ આવે તો હું સ્વીકારી લઈશ, બાકી આજ પછી ક્યારેય પણ મારા નિશ્ચયમાં ડગમગાટ નહીં કરું. અને સ્વામી એમને મુંબઈ પાછો આવતો રહ્યો, અને મુંબઈ પાછો આવ્યો, વળી ધંધામાં ધ્યાન આપ્યું અને દાખલો કર્યો, ધંધો સરખો થઈ ગયો, નિશ્ચય રહી ગયો અને ધંધો રહી ગયો. નતર ફકીરના દોરાથી નિશ્ચય જાત અને ભગવાન સ્વામિનારાયણ ધારત તો ધંધો જાત, કારણ કે મારી મરજી વિને અરે કોઈથી તરુણું ન તોડાય એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નરના. એટલે આ દેહિક જયારે દેશકાળ આવે ને ત્યારે પણ આમ થઈ જાય. આંતરિક દેશકાળ આવે, કોઈ અંતઃશત્રુ પાછળ પડી જાય, જીવ દાખલો કરે ને તો હટાયો હટે નહીં, ત્યારે પણ એના નિશ્ચયમાં સંશય થઈ જાય. આવું મેં ભજે નીકળ્યું, આટલા નિયમ પાડ્યા તોય મને એમ કેમ નહીં થતું હોય, ત્યારે પણ જીવ ડગમગી જાય. પણ આ ત્રણેય વખતે થોડી ધીરજ રાખે અને જેટલો દાખલો કરે તેથી અધિકો દાખલો કરે એને એટલું જ સમજો કે મારો દાખલો જેટલો થવો જોઈએ એટલો નથી, જેને કારણે આમાં છે દાખલો વધારે તો ઓટોમેટિક એને નિશ્ચય થઈ જાય. એટલે અહીંયા જે સ્વામી કહેવા માંગે છે આ જ અર્થ કહેવા માંગે છે કે મહારાજ ખાલી મનથી નક્કી કર્યું છે કે આ ભગવાન છે, એને કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, એને એવા કોઈ સત્પુરુષ મળ્યા નથી અને નક્કી કરી નાખ્યું મનથી, એને જ્યારે એવું શાસ્ત્રમાં વચન ન મળે અથવા તો પોતે નક્કી કરેલું હોય એવું જ્યારે દ્રશ્ય જોવા ન મળે અથવા તો કોઈ અસત્પુરુષનો જોગ થઈ જાય તે દાડે એને આડેઓળી વાત કહે અને ભ્રમાવે ને ભમી જાય તો એનો નિશ્ચય પણ ટળી જાય. એટલે સ્વામીનો કહેવાનો હાર્દ એવો જ હતો, પણ સ્વામી બોલવામાં જે જીવમાં નિશ્ચય થયો હોય એ ફરી જાય એ ન ફરે એવો શબ્દ બોલ્યા. પણ મહારાજ સમજી ગયા કે સ્વામી જીવમાં શબ્દ બોલ્યા છે તો ઉપરથી મનની કઈક વાત કરી રહ્યા છે. એટલે મહારાજ જો જીવ ઉપર નો લીધું છે એટલે મન ઉપર લઈ ગયા. મહારાજ કે મનનો કાંઈ નિર્ધાર નહીં, મને કર્યો હોય એવો નિશ્ચય ફરતા વાર લાગે નહીં, પણ શાસ્ત્ર વતે જે નિશ્ચય થયો હોય એ નિશ્ચય ફરે નહીં. કારણ કે મહારાજ કહે કે જગતમાં જે કાંઈ વાત પ્રવૃત્તિ છે એ શાસ્ત્રના માધ્યમથી જ પ્રવૃત્તિ છે. જો શાસ્ત્રના કરેલા નિશ્ચય ફરી જતા હોય તો મહારાજ કહે તમે વિચારો તો ખરા, શાસ્ત્રમાં માણસ શાસ્ત્ર જાણે આ તો ન જાણે, પરંતુ આને માં કહેવાય, આને બેન કહેવાય, આને દીકરી કહેવાય, આને ફઈ કહેવાય, આને માસી કહેવાય, આને માસા કહેવાય, આની સાથે આવો વ્યવહાર હોય, આની સાથે આવો વ્યવહાર હોય, આની સાથે આવો વ્યવહાર હોય, એ વગેરે વગેરે જે પદ્ધતિ શીખડાવી છે તે આખી તો શાસ્ત્ર જ શીખડાવી છે. મહારાજ કે એ શાસ્ત્ર બારી વાત નથી. એટલે દુનિયામાં જે કાંઈ બની રહ્યું છે તે પણ શાસ્ત્ર વતે જ બની રહ્યું છે. એક વાત સમજો, સત્પુરુષ પણ કહેતા એ પણ શાસ્ત્ર બારી વાત ન હોય, યાદ રાખજો, નતર એમ નહીં, નતર શું થઈ જાય, શાસ્ત્ર કરતા સત્પુરુષ મોટા એમ નહીં. સત્પુરુષ કોઈ વાત કહેતા હશે તોય પણ એ શાસ્ત્ર બારી નહીં હોય, પણ વાત એવી છે કે એ શાસ્ત્રનો ગહન અર્થ આપણને ન સમજાતો હોય તો એને સરળ કરીને રજૂ કરે અને જીવના ગળા નીચે વાત ઉતરી જાય, બસ એટલો બેનિફિટ છે. બાકી શાસ્ત્ર બાર તો કોઈ વાત છે જ નહીં એમ. શાસ્ત્ર બધી જ વાત યથા યોગ્ય લખેલી હોય. માટે મહારાજ કે શાસ્ત્રના માધ્યમથી નિશ્ચય થાય એ કોઈ દી ફરતો નથી, એ વિનાનો નિશ્ચય એનો કોઈ નિર્ધાર પણ રહેતો નથી. એવી રીતે મહારાજે સરસ સારંગપુરના 13મા વચનામૃતમાં વાત કરી. હવે 14મું વચનામૃત થોડુંક આપણે સમજીએ, બહુ લાંબુ છે એટલે થોડુંક આજે સમજશું, થોડુંક વળી કાલે સમજશું, એક બે પ્રશ્ન આજે સમજીએ.